તારીખ 14/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 654
રાજચંદ્ર વચનામત પત્ર 460 પાનું 378 ભાઈ કુંવરજી તથા ઉગરીબેન કલોલ મહેસાણા પાસે જે કડી કલોલ છે એ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણે સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. શું કહે છે કે વેદના થવી, રોગ થવો એ શરીર ધર્મ છે. એટલે જ્યારે જ્યારે શરીરમાં રોગ કે વેદના આવે ત્યારે એકદમ હળવું લઈ લેવું. શરીર છે, શરીરનો ધર્મ જ એવો છે, કાંઈ ને કાંઈ રોગ ને વેદના ચાલે, ચાલતી રહે. એનું બહુ ટેન્શન પહેલેથી જ ન લેવું. ધર્મ એટલે એના ગુણધર્મ, સાયન્ટિફિકલી. શરીર છે તો શરીરના ગુણધર્મો પ્રમાણે એમાં વેદના સાટા સાટા થયા કરે. અને બાંધેલા એવા કર્મનું ફળ જાણીને પૂર્વે પોતે જ એવો રોગ થવાનું, વેદના થવાનું કર્મ બાંધ્યું છે એનું ફળ આવ્યું છે, પોતાના જ અપરાધનું ફળ આવ્યું છે એમ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. સમ્યક પ્રકારે એટલે વિષમ પરિણામ ન થાય એવા પ્રકારે, સમ પરિણામ રહે એવા પ્રકારે તે સહન કરવા યોગ્ય છે. અહિયાસવા યોગ્ય છે એટલે સહન કરવા યોગ્ય છે. વેદના આવે એટલે પૂર્વે બાંધેલું કરજ છે એ દેવાનો. આપણે જેમ રકમ પાકે ને અમુક ટાઈમે, હવે આ રકમ 6 મહિને પાકે, આ 12 મહિને પાકે, આ 3 મહિને પાકે, હે એ પાકતી મુદતે રોગ આવે છે. પોતે ડિપોઝિટ લીધેલી છે, કરજ પોતે જ કરેલું છે. હવે દેવાનો વારો આવે ત્યારે આનાકાની કરવી એ કંઈ વ્યાજબી છે? એ જરાય વ્યાજબી નથી. આપણી જ રકમ કોઈ ન આપે પાકે ત્યારે આપણને સાવ ગેરવ્યાજબી લાગે ને. આ તો પહેલેથી નક્કી થયેલી વાત હતી કે તમારે 6 મહિને વ્યાજ શીખે પૈસા પાછા આપી દેવાના છે. અને સજ્જન માણસ હોય તો સામે ચાલીને દી આવે કે ભાઈ આ તમારી રકમ, આ તમારું વ્યાજ, ખાતું કરો સરખું. એના બદલે એ લેવા આવ્યો, આપણો આટો વેચો, દેવા જવાનો આટો વેચો. હા, માણસ લેવા આવ્યો પાકતી મુદતે. બહુ સારી વાત છે, તું લઈ જા. એમ રોગ છે એ પાકતી મુદતે કર્જ લેવા આવેલો કર્મ છે. ઉલટી વિચારવાની ટેવ પડી છે ને, ઉલટું વિચારીએ છીએ આપણને. પણ એ તો કારણ વગર તો કોઈ કાર્ય છે નહીં. કંઈક કારણ પહેલાં નાખ્યું છે ત્યારે કાર્ય છે ને, કારણ વગર તો કોઈ કાર્ય છે જ નહીં. શું કરવા રોગ થયો અને શું કરવા પીડા થઈ એ પ્રશ્ન જ અસ્થાને છે. તો એ ટાઈમે થવા યોગ્ય હતું, તે બરાબર થયું છે. અને આપણે ખાતું સરખું કરવાનો વખત આવ્યો છે. જ્યાં સુધી કર્મની લેણદેણ ઊભી રહેશે ત્યાં સુધી મુક્તિ થવાની નથી. કેમ કે મોક્ષ દશા એ નિષ્કર્મ દશા છે. કેવી દશા છે? એ નિષ્કર્મ દશા છે. તો મોક્ષ માર્ગીને તો અથવા મોક્ષની અભિલાષા છે એવા મોક્ષાર્થીને તો જેટલા ખાતા વહેલી તકે હરખા થાય એટલું સારું છે ને, એમાં શું ખોટું છે? એક ખાતા બંધ થતા જાય તો આપણી જે મોક્ષની અભિલાષા છે એ ફળશે. એ વખતે આપણે ગડબડ કરીએ એટલે નવા કર્મથી વધારે બંધાય, જેટલા છૂટે એના કરતાં વધારે બંધાય. કેદી છૂટવાનો વારો આવે? ઉલટાનું અધોગતિમાં જાય જ્યું. જેટલા પરિણામ બગાડે આકુલતા કરે એટલો નીચે જવાની વારો આવ્યો, વધારે કર્મ બાંધાય ને. એટલે દેવું ચૂકવવા આવ્યો હતો ને કરું તો કંઈક દેવું વધાર્યું, એના જેવું થયું. શું આવ્યો? દેવું ચૂકવવા ને દેવું વધારે મૂક્યું, એવી વાત થઈ હતી. સમ્યક પ્રકારે તો જ્ઞાની નહીં થાય. સમ્યક પ્રકારે તો જ્ઞાની નહીં થાય. હા બરાબર છે. હા, હિસાબ ચોખ્ખો કરી જાઓ એટલે ફરીને પછી આપણે કાંઈ સંબંધ રાખવો નથી, વ્યવહાર કરવો નથી, વ્યવહાર રાખવો નથી. આ ભાવમાં તમે મળ્યા સંયોગ, હવે આવતા ભાવથી ન મળતા. એમ અત્યારે હિસાબ કિતાબ આપણે પૂછુક તો કરીએ એકબીજા. જ્ઞાનીને આમ હોય એટલે મુમુક્ષુને કાંઈ લેવા દેવા નથી એમ નથી. હજી નીચે આવશે, મુમુક્ષ માટેની વાત નીચે આવશે. નાની છે એ મોક્ષ માર્ગી છે, પણ મુમુક્ષુ છે એ મોક્ષાર્થી છે કે નહીં? એનું નામ મુમુક્ષુ છે, મોક્ષાર્થી છે ત્યારે તો મુમુક્ષુ નામ પડ્યું છે. એને પણ કઈ પ્રયત્ન દશા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એની કોઈ આ મોક્ષ થવાની ભાવના હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અને એ ભાવનાને લઈને તો કઈ ફેરફાર થવો જોઈએ કે ન થવો જોઈએ? નહીં તો સામાન્ય જીવો જેમ મુમુક્ષુ નથી અને આકુલતા કરીને પરિણામ બગાડે છે એમ મુમુક્ષુ બગાડે. કેમ કે એમાં તો એક જ્ઞાની નથી કે સમ્યક પ્રકારે થાય એમ નથી. કાંઈ પોતે મોક્ષાર્થી છે, ભલે જ્ઞાની નથી તો મોક્ષાર્થી છે, તો એને પરિણામ ન બગડે એવો કોઈ પુરુષાર્થ, એવી કોઈ ભાવના, એવો કોઈ પ્રયોગ, એવી કોઈ પ્રયત્ન હોવો જોઈએ કે ન હોવો જોઈએ? અને એને જે કાંઈ સાંભળ્યું છે એનો ઉપયોગ ક્યારે થાય? કે આવા વખતે જ એનો ઉપયોગ થાય. ઉદય જ્યારે આવે ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે, આમ થતો ઉપયોગ ક્યાંથી કરવાનો? સંસારી જીવ દેહાત્મ બુદ્ધિવાળો છે. હવે દેહાત્મ બુદ્ધિ છોડવી છે એવી જો ભાવના છે, એ ભાવનાવાળાને વેદના આવે ત્યારે એ પ્રયોગ કાળાયો એને. દેહાત્મ બુદ્ધિ છોડવા માટેનો જે પ્રયત્ન કરવો છે અને દેહાત્મ બુદ્ધિને ઢીલી કરવી છે, એ તો વેદના કાળે જ થશે. જો વેદના નહીં આવે તો ખાલી બફમ મારી જશે કે બરાબર છે, મેં વાંચ્યું છે, મેં સાંભળ્યું છે, મારે દેહાત્મક બુદ્ધિ ન કરવી જોઈએ. મારે દેહાત્મક બુદ્ધિ કાંઈ લાગતી પણ નથી ખાસ, કેમ કે ભાઈ સાહેબને કાંઈ છે નહીં અત્યારે, નખમાં રોગ નથી. હા, આવે ત્યારે ખબર પડે કે દેહાત્મક બુદ્ધિ, ઉદય આવે ત્યારે જ ખબર પડે કે ક્યાં ઊભો છે પોતે. એ વખતે એની પરીક્ષા થાય છે, અને એ વખતે જો પ્રયત્ન થાય, એ વખતે જાગૃતિ આવે તો ઘણો ફેર પડે, બહુ સારો એવો ફેર પડે. મોટા ભાગે જે ઉપર ઉપરથી ધારણામાં આવે છે એવા મુમુક્ષુને શું થાય છે કે શાસ્ત્ર સ્વાધ્યાય કાળે તો બરાબર વિચાર કરે, પણ ઉદય આવે ત્યારે માર ખાઈ જાય. હા, ઉદય આવે ત્યારે પરિણામ બગાડી મૂકે. એટલે ઓલા જેવું થયું કે લાઠીના દાવ બંધ ઓરડામાં અખાડામાં જઈને શીખ્યો, પણ ગુંડા મારવા આવ્યો ત્યારે માર ખાઈ લીધો, ત્યારે લાઠી પડી રહી એક, અને ઓલા ઢીબી નાખ્યો. આ એવું થાય, ઉદયમાં ઢીબાઈ જાય, અને પછી સ્વાધ્યાય કરવા બે ત્યારે પછી લાકડી લઈને દાવ કરે ખાલી. મને દાવ બહુ આવડે છે, મને લાઠીના દાવ આવડે છે, પણ હવે મારે ઓલા મારવા આવે ત્યારે ખબર પડે તમે. એવું છે. અને જો ઉદય આવે અને જીવ પ્રયત્ન કરે ને કામ કરે તો બહુ ફાયદો થાય, એને બહુ ફાયદો થાય. એને એ મીઠ્યા અભિપ્રાયો ઢીલા પીડા વગર રહે જ નહીં. હે, અને આત્મવિશ્વાસ ઊભો થાય અંદરથી, સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થાય. એટલે ઉદય આવવો જ જોઈએ. શું ઉદય આવવો જરૂરી છે, અને ઉદય આવવો જરૂરી છે એટલા માટે કે તો જ પોતે એ વખતે ખરી પ્રેક્ટિસ કરી અને મુક્ત થવાના પ્રયત્નમાં એ વખતે લાગે, એ જરૂરી છે. એ પ્રયોગ સાધન છે, પ્રયોગ સાધન વગર પ્રયોગ કેવી રીતે કરશે? એ તો થિયરિટિકલ નોલેજ થઈ ગયું. બાકીનો જો પ્રયોગ કરે તો જ પ્રેક્ટિકલ નોલેજ મળે, અને મોક્ષ માર્ગ પ્રેક્ટિકલ નોલેજનો છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ઘણી પીડા હોય, તીવ્ર પીડા હોય, એવું ઘણી વાર બને. ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. રૂડા એટલે પાત્ર જીવોને, એ પુરુષાર્થ કરતા હોય એને પણ એકવાર ડગાવી દે એવો તીવ્ર ઉદય પણ આવે. તથાપિ ઉત્તમ કયો, રૂડા કયો, પાત્ર કયો, એમ ખાસ કરીને પાત્રતા વાળા માટે આપણે આ ભાષા વપરાય છે. કોઈ પાત્ર જીવ હોય ને તો એમ કેવું રૂડો જીવ છે, હું આ છે રૂડો જીવ એમ કહેવાય, પાત્ર જીવ છે. હા, શું છે? સમ્યક પ્રકાર એટલે ઉપર કહ્યો છે તેવો સમ્યક પ્રકાર. એટલે શું છે કે પ્રયત્ન કરવા જાય સમ્યક પ્રકારે રહેવાનો, પણ રહી ન શકે. એને સાંભળ્યું છે શું કે સમ્યક પ્રકારે ઉદયને વેડવો, એવો પ્રકાર કંઈ આવી શકે નહીં, કેમ કે ઉદય જરા જોરદાર આવ્યો છે. શું? તથાપી હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા, શું કે અહીંયા કેવો પ્રયત્ન કરવો જોઈએ, જે શ્રવણ કર્યું છે, જે ધાર્યું છે, જે સમજ્યો છે, શું એ વખતે ભૂલી ન જાય એમ કેવું છે, વાત ભૂલી ન જાય. એ વખતે ઉગતાનું એનું જ્ઞાન હાજર થાય. અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. એ વખતે આત્માના મૂળ સ્વરૂપની સ્વરૂપની ભાવના ભાવવી. શું હા, અને એટલે શું છે કે આત્માનો આશ્રય કરવાનો પ્રયત્ન કરવો, કે આ શરીરનો ધર્મ છે. આત્મા તો નિત્ય છે, અછેદ્ય છે, અભેદ્ય છે, કોઈ શરીરના ધર્મો વેદના આદિ જન્મ મરણ કાંઈ એને લાગુ પડતું નથી. આત્માને એટલે પોતાને, પોતાની જાતને ઇન્વોલ્વ કરવાની. પીડા તો પોતાને થાય છે ને, પીડા થોડી એમ બીજાને લે છે, પીડા તો મને થાય છે એમ લે છે. ખરેખર એ શરીરનો ધર્મ છે, મારું સ્વરૂપ તો નિત્ય અછેદ અભેદ છે. શરીરના ધર્મો ખરેખર મને કોઈ લાગુ પડતા નથી. અથવા વેદનાની સત્તામાં, વેદનાની હયાતીમાં જ્યાં વેદના જણાય છે એવું જે જ્ઞાન એ નથી. વેદના છે એમ ખબર પડે ને, જ્ઞાન જ્ઞાનમાં જણાવે છે. મને જેમાં એ જ્ઞાન થાય છે એ જ્ઞાનની સત્તામાં વેદના નથી, ખાલી વેદનાનું પ્રતિબિંબ છે. તદ્દન જુદા છે, તદ્દન જુદા છે. ચૈતન્યની સત્તામાં એ નથી, મારી સત્તામાં એ નથી. હું એટલે એકનું જ્ઞાન, હું એટલે એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર તે હું, બસ એમાં ક્યાંય નથી. જે કાંઈ વેદના આદિ છે એ તો આમાં પ્રતિબિંબ પડે છે એટલે જણાય છે, કે છે, પણ જ્ઞાનની સત્તામાં નથી. જ્ઞાનમાં તે પણ બાહ્ય જ્ઞાનમાં, વિશેષ જ્ઞાનમાં માત્ર તેનું જાણવું પ્રતિબિંબ પડવાથી થાય છે. હું માત્ર એકનું જ્ઞાન સ્વરૂપે છું, એટલું જ નહીં જ્ઞાન ઘન છું એમ લેવું. ત્યાં પ્રયોગમાં કેવી રીતે લેવું? જ્ઞાન ઘન છું, ઘનિષ્ઠ જ્ઞાનનું, નિવિડ જ્ઞાનનું દળ હું ચૈતન્ય છું, કે જેમાં વિજ્ઞાનનો પ્રવેશ થવાનો કોઈ અવકાશ નથી. જાણવું થાય એ ઉપર ઉપરની પર્યાયમાં થાય, અંદર ઘનમાં કાંઈ પ્રવેશ નથી. એમ ભાવતા, એમ વિચારતા કેટલીક રીતે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે, કે જ્ઞાનીને કેવી રીતે સમ્યક પ્રકારે વેદના વિદાય છે એનો કેટલીક પ્રકારે, એટલે કેટલાક અંશે એ વાત સમજાય છે. શું આમાં વાત કરી? થોડી પ્રેક્ટિકલ સાઈડની વાત છે, કે પ્રેક્ટિકલ સાઈડનો જ્ઞાન પ્રેક્ટિસ કરતો હોય એને જ સમજાય, બીજાને ન સમજાય. પ્રેક્ટિકલ જ્ઞાન છે એ પ્રેક્ટિકલ કરતો હોય એને જ સમજાય, બીજાને ન સમજાય. જેમ કે તમે સાયકલ શીખવા માગો છો, સાયકલ છે એટલે બે વ્હીલવાળા વાહન ઉપર તમારે બેલેન્સ રાખવાની વાત છે. પેડલ મારવામાં કંઈ શીખવાનું નથી, જે શીખવું છે એ તો બેલેન્સ કેમ રાખવું એટલું જ શીખવાનું છે. હવે એ જે બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરે, ભલે ચડે પડે ચડે પડે, પણ જે પ્રયત્ન કરે એને સમજાય કે બેલેન્સ કેમ રખાય. બાકી બીજી રીતે ન સમજાય એ વાત. રસ્તા તો વાંકા ચૂકા પણ આવશે અને ખાડાખડિયા વાળા ઉબડખાબડ પણ આવવાના, રસ્તામાં ટ્રાફિકની ગળદી પણ આવશે, એમ અનેક પ્રકારે જેને અવરોધ કહીએ તકલીફ પડે એવું બનવાનું. એવી વખતે પણ બેલેન્સ જ રાખવાનું છે અને સહજ માત્રમાં બેલેન્સ રહીએ. અને જે બેલેન્સ રાખીને જતા હોય સાયકલ ઉપર એની સહજતા જોવે, પોતે પ્રયત્ન કરે. એ પ્રયત્ન કરનારને સમજણ પડે છે કે કેવી રીતે બેલેન્સ રખાય. બાકી બીજી રીતે એ વાત સમજાય એવી છે જ નહીં. સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરનારને જ એ સમજાય ને બીજાને ન સમજાય એવી વાત છે. એવું તરવાનું છે, હાથ પગ હલાવવાના છે તરવામાં તો, પણ તરતા ન આવડતું એ હાથ પગ હલાવે તો એ ડૂબે, ને તરતા ન આવડતું એ હાથ પગ ઓછા હલાવે, કોઈ વાર ન હલાવે તો એ તરતો જોઈએ. ની કેવી રીતે તરતા તરતા આવડે એને સમજાય એવું છે, તરતા શીખો એને સમજાય એવું છે, બીજાને સમજાય એવું નથી. કેમ કે એની કોઈ થિયરી નથી હોતી. પાણી ઉપર કેમ તરવું એની કોઈ થિયરી નથી. એમ અહીંયા પણ વેદના આદિ ઉદય આવે અને જીવ પ્રયોગ કરે ત્યારે જ એને સમજાય કે જ્ઞાનીઓ કેવી રીતે સમ્યક પ્રકારે રહે છે અને કેમ વિષમ પરિણામ થતા નથી. પ્રયોગ ન કરતો એને ન સમજાય. એટલે એમ કહ્યું કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. ક્યારેક આત્માના મૂળ સ્વરૂપને ભાવતા, ભાવવામાં શું છે, ભાવના છે, યથાર્થ ભાવના છે, એ હંમેશા પુરુષાર્થ સહિત હોય છે. જ્યાં પુરુષાર્થ છે ત્યાં પ્રયોગ છે. આશ્રય લેવાનો પુરુષાર્થ પ્રયાસ, હું આવો છું, હું નિત્ય છું, હું અછેદ્ય છું, હું અભેદ્ય છું, હું જ્ઞાનઘન છું, એમ સ્વરૂપનો આશ્રય લેવાની વાત છે ભાવનામાં. એનું નામ ભાવના છે. જો પુરુષાર્થ વિના એ પરિણામ હોય તો એ કેવળ વિકલ્પ છે, ભાવના નથી. વિકલ્પ રાગ અને રાગ અથવા વિકલ્પ એક છે અને ભાવના બે વચ્ચે ફરક શું? તો પછી કે ભાવના છે એ પોતાની જાતને ઇન્વોલ્વ કરીને કંઈક પ્રયાસ રૂપે હોય છે, નહીં તો કોરો વિકલ્પ હોય છે. હવે પ્રયોગની અંદર, ભાવનાની અંદર શું થાય છે કે જે જ્ઞાન છે એમાં શું છેદાય છે, એમાં શું ભેદાય છે, એમાં વેદના ક્યાંય પ્રવેશ થાય છે? એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન જોવે તો ખરેખર તો એ તો કોરોને કોરું જ રહીએ છે, અસંતત્વ છે. એ તો એમાં કાંઈ ભળતું નથી, મિશ્રણ થતું નથી. ને થયું હોય તો અત્યારે મિશ્રણ ચાલુ હોવું જોઈએ ક્યાંય ને ક્યાંય. ઘણી તીવ્ર વેદના વેદી આજીવે, અનેક પ્રકારે ઘણી તીવ્ર વેદના વેદી ચૂક્યો છે. અત્યારે જ્ઞાનમાં શું છે, કાંઈ છે? એનો અર્થ કે ત્યારે જ જ્ઞાન છૂટું જ હતું. મને થાય છે એવો એક અધ્યાસથી આકુલતાને દુઃખ ભોગ્યું. બાકી જ્ઞાન કે જેમાં હું છું એમાં તો એ વખતે પણ વેદના તો નહોતી પ્રવેશ કરી, પ્રવેશ થઈ જ નહોતી. ને એનો અંશ, એનો કોઈ નિશાન પણ રહ્યું નથી. શરીરમાં તો ઊંડો ઘા વાગ્યો હોય તો એ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એની નિશાની રહ્યા. જો અહીંયા વાગ્યું હતું ને, આ હજી હજી એનો ડાક છે. માતાનો કરે છે ને, નિશાની રહી જાય છે ને. સાતમી નારકીની છેલ્લી હદની તીવ્રમાં તીવ્ર વેદના વેદી, અનંતવાર વેદીને આ જીવ અહીંયા બેઠો છું, એને હું ડાક, હું નિશાની રહી ગઈ કયો બતાવો? કાંઈ નિશાની ખરી? કલ્પના કરી શકે એવું નહીં ત્યારે કે વેદના કેવી હતી. કલ્પનામાં આવે એવું નથી. વિચાર કરે તો એવું પોતાનું જ્ઞાન તત્વ છે, એ જ આત્મા છે. જે જ્ઞાન તત્વ છે એ જ આત્મા છે, અને એ અસંગ ચૈતન્ય છે. એને કાંઈ મંદરમાં કાંઈ કંઈ થઈ શકે, એ અછેદ અને અભેદ કિલ્લો છે એનો. એમાં કોઈનો એ ગઢમાં કંઈ ગાબડું પડે એવું નથી. ગાબડું તો હું કાંકરીએ ખરે એવું નથી. એને ચૈતન્ય ગઢની કાંકરીએ ખરે એવું નથી, ગમે એવા આકરા ઉદય આવે નહીં. એમ જો જોવે તો વર્તમાન જ્ઞાનને પકડીને પ્રયોગ કરે ભાવનામાં આવીને, તો કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. ચોક્કસ આવે નિશ્ચય, એ વાત સમજાય. એને પ્રેક્ટિકલ સાઈડની વાત સમજાય. જ્ઞાનને પકડવું જોઈએ. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં શ્રુતિ સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે, અને વેદના વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈને ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતી નથી. નહીતર ફરીને પાછી એવા એથી ભારે વેદનાના કર્મનું કારણ થાય. જો પોતે જાગૃત થઈને પ્રયત્ન ન કરે તો એથી વધારે વેદનામાં આવવાનો ભવિષ્યની અંદર. વેદના મટાડવા માટેની આકુળતા એ જ નવી વેદનાની ઉત્પન્ન થવાનું બીજ રોપ્યું. એ બીજ પછી ઝાડ થઈને બહાર આવશે, ફળ ફળ પાકીને બહાર આવશે તો ઝાડ થઈ ગયું છે એવી વાત છે. શું કહ્યું? મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉત્સર્ગ, પુરાણની અંદર તો ઘણા પ્રસંગો મુનિઓના આવે છે, એ મહાપુરુષોને કેવા કેવા ઉત્સર્ગ અને પરિસરની અંદર આધારે નો લેવો. ત્યારે ગજ સુકુમારના ધ્યાનની એક પળ પણ નથી આપણને પ્રતિકૂળતામાં. એમને કેટલી વેદના ખોપરી હળગી. ઠીક, હ ભાવના ભાવે છે ને, ભાવના ભાવે છે. વત્સુકુમારની સુખ ખોપરી હળગી અને દોડીને ચૈતન્યમાં ઘૂસી ગયા. એકદમ ઉપયોગ નિર્વિકલ સ્વરૂપમાં નિર્વિકલ થઈને જાયમો 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 તો જાયમો કેવળ જ્ઞાન લઈ લીધું, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લીધું. છઠ્ઠે સાતમક સ્થાને હતા તો જ થાય, બીજાનું કામ નથી. એ મુમુક્ષુમાં કે ચોથે પાંચમક સ્થાન વાળાને એટલી સ્થિરતા ન આવે, તો મુનિદશામાં આવેલા હતા. ક્ષણે ક્ષણે ઉગ્ર સ્વસંવેદનમાં આવતા હતા. એ જ્યાં ઉપસર્ગ આવ્યો ત્યારે સ્વસંવેદનની ઉગ્રતા વધી ગઈ, બહુ જોરદાર વધી ગઈ. કેવળ જ્ઞાન લઈ લીધું. એ યાદ કરવું, એમ કે એનું સ્મરણ કરવું, કેવું કર્યું છે એમ. એમના સ્વસંવેદનનું સ્મરણ કરવું, સ્વસંવેદનનું સ્મરણ સ્વસંવેદનને આવિર્ભાવ કરવાનું કારણ બને. હા, કેમ કે વેદનાને વિઝ્યુઅલાઇઝ કરો એટલે વેદના જ આવે. વેદના વેદનાનું કારણ થાય. વેદનાને જુઓ એટલે વેદના આવે. તમે કોઈ બહુ પીડાતા માણસને જુઓ, અરે કોઈ પ્રાણીને પણ જુઓ તો તમને દુઃખ જ થવાનું. બહુ પીડાતો હોય એની પીડાતાને તમે જુઓ એટલે તમને પીડા થવાની છે. આ એક નિમિત્ત નૈમિતિકપણે જીવ ધર્મ છે. શું છે? જીવનો ધર્મ છે. એટલા માટે આ મંદિરો એટલા માટે બંધાય છે. ભગવાનની જે પ્રતિમા છે એ અનંત સ્વસંવેદનને પ્રગટપણે વ્યક્ત કરીને દેખાડે છે. અરિહંત ભગવાનના સ્વસંવેદનને નહીં, અનંત સ્વસંવેદનને. કેવું, કેટલું છે? અનંત સ્વસંવેદન છે કે જેની અંદર અનંતી અમૃતમયી શાંતિ છે. ત્યાંથી નીકળી શકે એવી પરિસ્થિતિ જ નથી એમને. એને જો જોવે તો પોતાના સ્વસંવેદનને એને સાંભળે સીધો, કારણ કે અંદર તો જ્ઞાનવેદન બધાને સામાન્યમાં તો ચાલે જ છે ને, એનું સીધું સ્મરણ આવે, એ આવિર્ભાવ થાય. એ પ્રયોગકાળ છે. ભગવાનના દર્શન એ પ્રયોગકાળ છે સ્વસંવેદનને આવિર્ભાવ કરવાનો. આ કાળમાં ભાવલિંગી મુનિઓ જોવા મળતા નથી. નહીતર કાળ છે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનનો, હોઈ શકે પણ જોવા મળતા નથી એવો કાળ હીણો થઈ ગયો છે. નંબર એક. તો બીજા નંબરમાં એ મુનિને શુક્લ ધ્યાન હોય અને તે પણ ચોથો ચતુર્થ પાયો, ચોથા પાયાનું શુક્લ ધ્યાન, છેલ્લી અર્ધનું શુક્લ ધ્યાન તો જોવા મળે જ ક્યાંથી? જ્યાં મુનિ જોવા ન મળે ત્યાં શુક્લ ધ્યાનના દર્શન ક્યાંથી થાય? એ તો શ્રેણી માંડેલા મુનિ છે અને એમાંય તો છેલ્લી હદે છે શુક્લ ધ્યાન છે, તો અરિહંત અવસ્થામાં છે તો જોવા મળે. ક્યાં? જૈન મંદિરમાં. અત્યારે શુક્લ ધ્યાન જોવા મળે છેલ્લી હદમાં. નજર જોઈએ જોવાની. જોવાની નજર જોઈએ. તો આ કાળે પણ શુક્લ ધ્યાન જોવા મળે છે. જોવાની નજરમાં પોતાને અંતર્મુખ પણ સંવેદન એના પ્રયોગે ચડેલો હોવો જોઈએ. તો કેટલીક રીતે એનો નિશ્ચય આવે છે, કેટલેક અંશે એનો નિશ્ચય આવે છે એમ કે છે. જ્ઞાનીને તો સીધો આવે છે, પણ મુમુક્ષુને પણ કેટલેક અંશે એનો નિશ્ચય આવે છે. પાત્રતા પાત્રતા વગર તો વાત નથી, કેમ કે દર્શનનો ગળ્યા વિના, એટલે કે એનો અનુભવ ઘટ્યા વિના, એની શક્તિ ઘટ્યા વિના જ્ઞાનમાં નિર્મળતા આવે નહીં. અને જ્ઞાનની નિર્મળતા વગર એ જણાય એવી ચીજ નથી, સમજાય એવી ચીજ નથી. જેમ જેમ જ્ઞાનની નિર્મળતા આવે તેમ તેમ તે આત્મભાવો સમજાવા લાગે છે આત્માને. સામાન્ય રીતે ધ્યાનસ્થ અવસ્થા છે એ તો એક શરીરનું અડોલપણું છે, નાસિકાગ્ર દ્રષ્ટિ છે અને શાંત મુદ્રા છે. પણ અંતર્મુખ સ્વસંવેદન, અંતર્મુખી સ્વસંવેદન એ ભાવ તો નિર્મળતા અને પાત્રતા કેટલીક આવ્યા પછી કોઈ અંશે એ વાત સમજાતી સમજાવવાની શરૂ થાય છે એવો વિષય છે. મોટા પુરુષોએ અયાસેલા એવા ઉપસર્ગ અને પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, એટલે કે એ કેવી રીતે સ્વસંવેદનમાં રહ્યા હશે કે ચલિત જ થતા નથી. મુનિ જંગલમાં તપશ્ચર્યા કરતા હોય, ધ્યાનમાં હોય અને વીંછી કરડે, એવો કાળોતરો વીંછે એટલે કાળા રંગનો હોય એટલે ઝેરી બહુ હોય, પણ એટલે માણસ મરી જાય. જેમ સર્પ કરડે ને મરી જાય એમ વીંછી કરડે ને માણસ મરી જાય. પણ એ પહેલાં બળતરા એવી થાય, રૂવાડે રૂવાડે કાળી બળતરા ઉપડે. કેવી? એક એક રૂવાડે કાળી બળતરા ઉપડે, ઝેર વ્યાપે ને સર્ક્યુલેશનમાં આવે. મુનિ હલેક ચલે એ કેવા સ્વસંવેદનમાં રહેતા હશે ત્યારે નહીં હલતા હોય એમ. એને સ્મૃતિ સ્મૃતિમાં લાવીને એમ કહે છે, એની સ્મૃતિ કરીને તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય આનંદ ઘનમાં બિરાજે છે અને આનંદના ફુવારા છૂટે છે. પ્રદેશે પ્રદેશેથી આનંદના ફુવારા છૂટે છે, એ ફરી ફરીને હૃદયમાં સ્થિર કરવા યોગ્ય એવી ભાવના આવે, એવી ભાવના ફરી ફરીને. એમ જાણવાથી જીવને તે સમયે પરિણામ ફળીભૂત થાય છે. એટલે એ વખતે વેદનામાં નહીં બગાડતા જીવ આવા પ્રકારે પરિણામમાં ચડે, ભલે પોતે સ્વસંવે મહાપુરુષોના આચરણનું ચારિત્રનું અવલંબન લઈને, તોય તે એને નવી વેદનાને આકુલતા તો ન જ થાય ને, નવા કર્મ તો ન જ બાંધે ને. કાં તો તું તારા અછેદ્ય અભેદ્ય સ્વરૂપનું અવલંબન લે, સ્વરૂપાકાર પરિણામ કર, અને કાં તો તું એવા જે પુરુષો એવા જે આત્માઓ છે એનું અવલંબન લે. એ તો એથી સહેલું છે ને, બોલું તો અંતર્મુખ પરિણામ થાય ત્યારે અવલંબન લેવાય. પણ એવી યોગ્યતામાં ન આવી શક્યો હોય તો તો જે અંતર્મુખ થઈને આવા આવા ઉસરની અંદર સ્થિર રહ્યા, તો બાહ્ય પરિણામોમાં એનું સ્મરણ તો તું કરી શકે કે ન કરી શકે, એને વિઝ્યુઅલાઇઝ કરી શકે કે ન કરી શકે કે કરી શકે, તો ઓલી વેદનાની હાઈવે તો જવાની જ ને. આ જ્ઞાનીઓએ રસ્તો દેખાડ્યો છે, નહીતર તું ઉદયમાં ઓતપ્રોત થઈ જઈશ. ઉદયમાં તું જોડાઈ જઈશ, જોડાયા વગર રહીશ જ નહીં. હવે એના બે જ રસ્તા છે, ક્યાં તો તું અંતર્મુખ થઈને સ્વરૂપમાં ચોંટી જા, અને નહીતર જે સ્વરૂપમાં એવી રીતે ચોંટી ગયા છે એને પકડતો, નહીતર તારા પરિણામ ઉદયમાં જવાના અને નવા કર્મ બંધાવાના. આ બે તને છૂટવાનો રસ્તો છે. શ્રી ગુરુ એવા અષ્ટાવક્ર એવા શ્રી ગુરુ નો એને અવલંબન હતો, એનું ચરણ સ્વીકાર્યું હતું. એટલે એ રીતે પ્રત્યક્ષ જ્ઞાની નો યોગ તો બહુ મોટી વાત છે. હું બીજા દાખલા નજરે જોયેલા આપું તમને. ગુરુદેવને ખબર પડે કે આ દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે, એ તો સિરિયસ કન્ડિશન હોય તો દાખલ થાય ને, પોતે તરત જ હા પાડે, વિનંતી કરવા ખબર આપે તો ચાલો જઈએ. ગુરુદેવ પધારે તે ઓલાના પરિણામ ફરી જાય. હે, મારી પાસે અમે ચાલીને ગુરુદેવ આવ્યા, એનો ઉલ્લાસ એટલો બધો થવા માંડે, એટલો બધો ઉલ્લાસ આવવા માંડે કે વેદના ને ભૂલી જાય. શાંતિભાઈ ખરા ને ચૈતન્ય સ્ત્રોત વાળા પિયુષના ફુવા, એને એવું થયું હતું, બહુ વેદના હતી. છેલ્લે દિવસે વેદના ઘણી હતી, એમ છેલ્લા દિવસોમાં વેદના હતી તે ઘણે, પણ એમને પાત્રતા સારી હતી, બહુ સારી પાત્રતા હતી. આગલી રાત્રે કીધું, 24 કલાક પહેલા મારે ગુરુદેવના દર્શન કરવા છે. કુદરતી બીજે દિવસે રવિવાર આવતો હતો, એટલે કાલે સોનગઢ અમે જવાનું છે. મને કે તું મારા બધી વિનંતી, એક છોકરાને મારી હારે મોકલજો, 7 દીકરા એક છોકરાને મારી હારે મોકલજો. એટલે હું એમ કહ્યું સાહેબ, આ દીકરો આવ્યો છે વિનંતી કરવા, એમ નહીતર તો હું કહું તો આવે તો ખરા, પણ ચાય ને આપણે વિનયથી વાત કરવાની હોય. એટલે ગુરુદેવ પછી રહી કે ભલે આપણે આહાર કરીને આરામ કરીને પાલિતાણા રસ્તે જાય છે, એના બદલે આપણે ભાવનગર જશું. હા, એટલે પછી ભાવનગર પધાર્યા પોતે, અમે પણ સાથે સાથે આવ્યા હતા. કેમ છે શાંતિભાઈ? પણ બોલવાની શક્તિ નહોતી, એટલે મોઢું મરક મરક થવા માંડ્યું. એટલી વેદના હતી તો મોઢું મરક મરક થવા માંડ્યું, પણ ગુરુદેવ પધાર્યા તો આખી રાત હોતા જ નહોતા. શરીર છૂટવાનો કાળ આવી ગયો હતો, ને રાતે 12-1 વાગે છોકરાને કહે સોનગઢ જવાનું છે, સોનગઢ જવાનું છે, તો કે પણ હજી 12-1 વાગ્યા, પછી 2 વાગે તો કે સોનગઢ જવાનું છે, એ તો હોતા જ નહોતા. કલાકે કલાકે 1.5-2 કલાકે છોકરાને સોનગઢ જવાનું છે, તો હવારે બસ ન ચૂકી જતો, ભલે અત્યારે 3 વાગ્યા પણ તો હવારે બસ ન ચૂકી જતો, તો હું ન રહેતો. ગુરુદેવ પાસે વિનંતી કરવા જવાનું, આખી રાત એને રટણ જ ગુરુદેવનું હાલ્યું. 11 વાગે ગુરુદેવ પધાર્યા ભાવનગર, 11:30 બહુ ખુશ થઈ ગયા. પરિણામ આખા ફરી ગયા. દવા લ્યો છો એટલે આમ છે માથું હલાવ્યું, તો કે જ્ઞાન સુધાર સુપીજે, આનંદનું પદ છે ને, જ્ઞાન સુધાર સુપીજે, એટલું વાક્ય ગુરુદેવ. એને તો એક વાક્યથી પણ એને એમ છે કે જાણે હું તો ન્યાલ થઈ ગયો. હા, આવું બન્યા છે. એ પ્રત્યક્ષ યોગનો બહુ મોટો, એની એની કિંમત જ ન થાય. એ પ્રત્યક્ષ યોગની કોઈ કિંમત જ ન થાય એવી ચીજ છે. એ બીજું કોઈ સાધન ત્યાં કામ આવે એવું નહીં, વેદનામાંથી છોડાવે એવું હોતું જ નથી. આત્માનું અવલંબન અંદર હાથ ના આવ્યું હોય એવું નથી. આ ગુરુદેવ પથારે તો આખું ફરી જાય, બધું ફરી જાય. વજુભાઈ જોઈ લો આપણે, બેન છે ને મોટાભાઈ, બેન છે દિવસમાં 3 વખત જાય એમના ઘરે, સામે હમર્યો ને 3 વખત જાય, સવાર બપોર હા 3 વખત જાય. પોતાની તબિયત બરાબર નહીં તો એ 3 વખત, પણ એ આમ જોવે કે બેન પધાર્યા છે ત્યાં એના પરિણામ ફરી જાય. બહુ સારા પરિણામ છેલ્લે છેલ્લે. સામાન્ય રીતે શું છે, સંગ્રામીને રહેલા ને એટલે એને એટલું તો ખરું કે આપણને ગુરુદેવનો લાભ મળશે, ગુરુદેવનો લાભ મળશે. એમાં આવા ભક્ત મળે ત્યારે પરિણામ ઉપર ઘણી અસર આવે છે, અને ખરે ભક્ત જ્યારે પરિણામ ઉપર અસર આવે ને ત્યારે એ કામ ઘણું કરે છે, એ કામ બહુ કરે છે. એ વખતે મિથ્યાત ઘણું ગળે અને બહુ ફેર પડે છે, પરિણામ બહુ ફેર પડે છે, ઘણો ફેર પડે છે. ક્યારેક તો નહીં ધારેલું કામ થઈ જાય, એટલે પ્રત્યક્ષ યોગની તો કાંઈ કિંમત જ થઈ એવું નથી. જે કૃપાળુદેવ જે વજન આપે છે એનું કારણ એ છે કે ક્યારેક એવો પ્રસંગ બને પ્રત્યક્ષ યોગ હોય ત્યારે ધાર્યા બહાર નીકળી જાય. એટલે વેદના વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થઈને ફરી વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. પછી પણ આગળ બહુ સરસ પત્ર છે જરા.